તારીખ 4/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત 63 અને 64 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60.
સર્વ અવસ્થામાં હોવા છતાં અને સર્વ અવસ્થાથી ભિન્ન હોવા છતાં, બંને સર્વ અવસ્થામાં સર્વ અવસ્થાથી ભિન્ન છે એવો જે સ્વભાવ, એ સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વ છે અને તે સ્વભાવને જાણનાર જ્ઞાન, તે સ્વભાવને યત્કિંચિત પ્રતિપાદન કરનાર જ્ઞાન, સૂક્ષ્મ તત્વજ્ઞાન ઘણું છે અથવા એવા તત્વજ્ઞાનનું મહત્વ જૈન દર્શનની અંદર વિશેષ છે અથવા જે સ્વતત્વ છે એનો અનુભવ એવી જે સ્વાનુભૂતિ છે એ જૈન શાસન છે, એને જૈન શાસન આવ્યું છે, એને જૈન દર્શન કહેવામાં આવ્યું છે. એનું મહત્વ વિશેષ છે અથવા એ જ જૈન શાસન છે. પછી તો એ જૈન શાસન ને આનુષંગિક પરિણામ છે કે રાગનો અભાવ થાય છે. રાગનો અભાવ થાય છે તો રાગના વિષયભૂત પદાર્થના ગ્રહણની પણ પ્રક્રિયા ક્રિયા જોવામાં આવતી નથી, એને ત્યાગની ક્રિયા કહેવામાં આવે છે. દર્શનના વિષયમાં જેને આવા સૂક્ષ્મ તત્વ જ્ઞાનનું મહત્વ નથી અને બાહ્ય ક્રિયાનું મહત્વ છે તે જીવો રસ્તો ભૂલેલા છે એમ કે એ અભિપ્રાય આ વચનો પાછળ રહેલો છે. હવે મનુક્ષુ જીવને શિખામણ છે કે આ મનુષ્ય ભાવ બહુ કિંમતી સમયનો ભાવ છે, જેનો સમય ઘણો કિંમતી છે. પોતે કાર્ય કરવા ધારે અને કાર્ય થાય તો સિદ્ધપદનો આરક્ષણ થાય. જે મનુષ્ય ભાવમાં સિદ્ધપદ નિશ્ચિત થાય, નક્કી થઈ જાય, ચોક્કસ થઈ જાય, એવો મનુષ્ય ભાવ એ કાર્ય સિવાયના બીજા કાર્યોની અંદર વ્યતીત કરવામાં આવે તો એના જેવું નુકસાન, એના જેટલું નુકસાન બીજું કયું હોઈ શકે? શ્રીમદજી જેવા એક ભવતારી જીવ તો એવું લખે છે કે આ જે વિતરાગ માર્ગ છે, મોક્ષ માર્ગ છે, એની અંદર બહુ ઝડપથી અમારે આગળ વધવું છે. એમ જ વિચારતા હતા કે આ ભવે જ પૂર્ણ થવું છે, એવો જ ભાવ એમને રહ્યા કરતો. તો પ્રમાદમાં એટલે કે બીજા કાર્યોમાં સમય જાય તો એક વખત એવા વચનો નીકળ્યા છે કે આવી રીતે સમય અમે ગુમાવીએ તો અમારા જેવા અમ જેવા અવિચારી પણ થોડા સમજવા, એ અમારો અવિચાર છે એટલું પણ અમને પૂછાતું નથી. અમારે તો એક આત્મ કાર્ય જ હોય, બીજું શું હોય અમારે, એમ વિચારે છે. એ સિવાય અમારે બીજું શું કરવાનું હોય? અમારે તો એક જ કામ કરવાનું હોય, બીજું કેમ, બીજા કામમાં કેમ સમય જાય છે, એવો વિચાર રહ્યા કરે છે. એટલે એમ લખ્યું કે આ રીતે કાળક્ષેપ થાય તો અમ જેવા વિચારી પણ થોડા સમજવા, ઘણા ન સમજવા, થોડા સમજવા. એટલે જેનું લક્ષ બીજું છે, ઉગે ઉગે પણ જેણે સ્વભાવનો મહિમા કરવા જેવો છે એમ વિચાર્યું છે, ભલે જે સ્વભાવને ઓળખ્યો નથી એટલે ઓગ સંજ્ઞા કહીએ, પણ જેના વિચારમાં એ વાત આવી કે સ્વભાવ ગ્રહણ કરવા જેવો છે, સ્વભાવ મહિમા છે, એકમાત્ર સ્વભાવ સિવાય બીજી કોઈ દ્રવ્ય ભાવની મહિમા કરવા જેવી નથી, એને તો સ્વભાવ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ સંબંધીના પ્રયત્નમાં પાછળ પડી જવા જેવું છે. એવી ભલે પ્રાપ્તિ થાય ન થાય બીજી વાત છે, પણ એનો પ્રયત્ન એવો જ હોય તો એને એની રુચિ છે એમ કહેવામાં આવે. કાં તો પ્રાપ્તિ હોવી જોઈએ અને કાં તો પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હોવો જોઈએ, બેમાંથી એક પણ ન હોય તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ છે એમ કહેવું છે. સંક્ષિપ્તમાં આત્મસિદ્ધિમાં શ્રીમદજી એવી રીતે નાખ્યું કે વૈરાગ્ય આદિ સફળ જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન સહિત જો વૈરાગ્ય વગેરે હોય તો તે સફળ છે. આત્મજ્ઞાન ન હોય એને માટે શું? વૈરાગ્ય આદિ સફળ જો જોશ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, કાં તો એનું નિદાન નિયાણું હોવું જોઈએ, નિશાન હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ કે મારે આત્મ પ્રાપ્ત કરવો છે અને એનો ઉદ્ય હોવું જોઈએ. એની રુચિ હોય તો રુચિ અનુસારી જીવનો અનુસારી વિધિ હોય છે, અનુયાયી વિધિ હોય છે. એટલે કાં આત્મજ્ઞાન અને કાં આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન, બે માંથી એક અવશ્ય હોવું જોઈએ તો બીજું કાંઈ હોય તો તે સફળ છે, નહીંતર બીજું જે કાંઈ હોય તે બધું નિષ્ફળ છે. આમ સંક્ષિપ્તમાં કેમ છે? એટલે કહે છે આ મનુષ્ય ભાવમાં જો જીવે દેહ વાણી અને મનથી પરજીવા પરમ તત્વનું ભાન ન કર્યું, એ મન વાણીથી પર એમ કહીને એમ કહ્યું કે તું તો એ સિવાયના સંયોગ મારો કાણો છે, દેહથી જે ભિન્ન છે એવા કુટુંબ પરિવાર, દેહથી ભિન્ન છે એવા બીજા જગતના ઉદયમાન વ્યવસાય આદિના કાર્યો, એનાથી તો ક્યાંય ભિન્ન છો, એવું જે ભિન્ન પરમ તત્વ નિજ પરમ તત્વ તેનું ભાન ન કર્યું. અરે ભાન તો આત્મજ્ઞાનમાં થાય છે, પણ ભાન કરવા માટે સ્વરૂપની રુચિએ પ્રયત્ન પણ ન કર્યો તો પછી આ મનુષ્ય ભાવમાં જે કાંઈ કર્યું તે બધું નિષ્ફળ છે. જેટલું કર્યું હોય તે બધું નિષ્ફળ છે. ચાહે સંયોગ સુધારવા પાપ કર્યા હોય તો પણ તારો જીત થવાનું નથી, અને એ વ્યવસાય આદિના કાર્યો ત્યાગ કરીને કાંઈ વ્રત નિયમ સંયમ તપશ્ચર્યા ઉપવાસ દયાદાન યાત્રા કર્યા નામ સ્મરણ કરે એ બધા નિષ્ફળ છે, બધું નિષ્ફળ છે. સ્વભાવની રુચિ તો ઓછામાં ઓછી હોવી જોઈએ, અને એ રુચિ એટલે સ્વભાવ પ્રાપ્તિની ભાવના સાથે છે, અને એ અમને રુચિનો પ્રયત્ન છે. કાંઈ આત્મહિત થતું નથી જો સ્વભાવની માનતા આવે નહીં, અને એને પ્રાપ્તિને માટે કાંઈ પણ અંદરથી કોઈ ઉત્સાહ ઉમંગ ઉદ્યમ થાય નહીં તો જે કાંઈ કરે એ બધું નિષ્ફળ છે. અને આખો મનુષ્ય ભાવ કે જે સિદ્ધ પદને નિશ્ચિત કરે એવો ભાવ છે, અહીંયા સિદ્ધ પદ પાકું થઈ જાય નિષ્ફળ થઈ ગયો, આખો મનુષ્ય ભાવ ખોવાઈ ગયો. સંસાર તો સફળ કર્યો છે, અનાદિનો સંસાર સફળ કર્યો છે, રજળતો રજળતો દુઃખી થતો 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 અહીં સુધી આવ્યો છે, ક્યાંય રખડવામાં બાકી રાખી નથી ને દુઃખી થવામાં બાકી રાખી નથી, ક્યાંય આત્મિક સુખ એક ક્ષણ પણ અનુભવ્યું નથી. એક મનુષ્ય ભાવના કર્તવ્ય વિશે ઓછામાં ઓછું કરવા યોગ્ય તો આટલું છે એનું અહીંયા સૂચન છે. વિતરાગ માર્ગ ની ભાવના મહિમા વધારતી નિર્દશા છે. ત્યારે જૈન સંપ્રદાયમાં બે પ્રકારના મુનિઓ જોવામાં આવે છે, એક દિગંબર દશાવાળા અને અને એક વસ્ત્રધારી એમ બે પ્રકારના સંપ્રદાય ચાલે છે એ વિષયમાં થોડી ચર્ચા કરી છે. મંડન ખંડન કરવા માટેનો વિષય નથી, પોતાના આત્મહિત માટે કઈ વાત ઉપયોગી છે, એક માર્ગ હોવા છતાં બે પ્રકાર કેમ છે, બે પ્રકાર હોય તો કયો યોગ્ય છે, પોતાને અનુસરવા યોગ્ય છે એનો નિર્ણય કરવા માટે વિષય છે. મુનિ દશા હતા એટલે આત્માને અંતરંગમાં છઠ્ઠા સાતમા અનુષ્ઠાનની શુદ્ધિ વિતરાગતા પ્રગટ થતા એને મુનિ દશા કહે છે. દશા તો આત્માની લેવી છે ને, આત્માને પવિત્રતા વિતરાગતા નિર્મળતા છઠ્ઠા સાતમા ગુણસ્થાનને યોગ્ય ઉત્પન્ન થાય ત્યારે મુનિ દશા આત્માને ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે. એ દશામાં આત્માનું પ્રચુર સ્વસંવેદન હોય છે, ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે, એટલે કે પ્રતિક્ષણે આત્મા પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન થાય છે, એકાગ્ર થાય છે, તન્મય થાય છે. એવી દશા ઉત્પન્ન થતા સહેજે પરાણે નથી કરવું પડતું, સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. કેમ કે વસ્ત્ર સહિતની દશામાં બીજા વસ્ત્ર રાખવા, જાળવવા, સાફસૂફ કરવા, ધોવા એ વગેરે પ્રકારથી વિકલ્પો વધે છે, શરીર સંરક્ષણ ના વિકલ્પો પણ વધે છે, શરીરને સાતાના વિકલ્પો, અનુકૂળતાના વિકલ્પો પણ વધે છે. જે દશામાં ક્ષણ ક્ષણમાં શુદ્ધો ઉપયોગ થાય ત્યાં એ પ્રકારે વસ્ત્રની પ્રયોજનમાં આવવું એ સંભવિત નથી, બની શકતું મુનિ કરી શકે નહીં. કરવા જાય તો ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આવી શકે નહીં, આવી એક પરિસ્થિતિ થાય. વસ્ત્ર નડતા નથી પણ વસ્ત્ર પ્રત્યેના પરિણામ તો જરૂર નડે છે એમ કેમ છે ચર્ચા કરશે. કે સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે એટલે કે એને વસ્ત્રાદિના વિકલ્પ કરવાનો સમય પ્રમાદ કશાય એને રહી શકતો નથી, થઈ શકતો નથી. જેમ કોઈ આર્ય સજ્જન પુરુષને એમ કહે કે તમે ફલાણાનું ખૂન કરો તો તમને માગો એ બદલો આપીએ, પેલો એમ કે પણ મારાથી પરિણામ જ ના થઈ શકે એનું શું કરવું. એવા કઠોર નિર્દય ક્રૂર પરિણામ હું કરી ન શકું, મારામાં ઉત્પન્ન જ એવો ભાવ ના થઈ શકે એનું શું કરવું. એમ મુનિરાજને વસ્ત્રાદિના ગ્રહણનો વિકલ્પ એ કરી શકે નહીં, એનાથી થઈ શકે નહીં. એવી રાગના અભાવ વાળી દશાને મુનિ દશા કહેવામાં આવે છે. કે એને એવો રાગ કરવો હોય તો થઈ શકે. માણસ એમ નથી કે આવી પડોજણ મને ન પોસાય, રોજ ઉઠીને હું પડોજણ કરવાની હોય, મને આટલું 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 કરી નાખવાનું છે, તો એ પડોજણ રોજ મારાથી શકે એમ. વસ્ત્ર સંબંધીની જેટલી પડોજણ સંસારી જીવને કરવી પડે છે એટલી મુનિ દશામાં મુનિ કરી ન શકે એટલી વિતરાગતા વધેલી હોય છે. બંધન જ છે, બંધન છે ને, એવા પરિણામ કરવા માટે એટલો રાગ તો જોઈએ ને, એ રાગ નથી એમની પાસે. એવી અવધૂત આત્મા અંતરલીનતાની દશા જેને પ્રગટ છે, પ્રચુર સ્વસંવેદનમાં જે વિચરે છે એને નિર્ગ્રંથ દિગંબર મુનિ કહેવામાં આવે છે. દિગંબર થાય એટલે મુનિ એમ નથી કહેતા, તો ઘણા વિસ્તરાદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, માટે તે દિગંબર મુનિ છે એમ નથી. પણ અંદરમાં આત્માને રાગનો અભાવ થાય અને પ્રચુર સ્વસંવેદનનો સદભાવ થાય, વિતરાગતાનો સદભાવ થાય, અને બારમાં વસ્ત્રાદિના ગ્રહણના પરિણામ ઉત્પન્ન થાય નહીં, સહેજે ઉત્પન્ન જ ન થાય, કરવાનો પ્રશ્ન નથી, ટાળવાનો પ્રશ્ન નથી, એમ કર્મના પરિણામ ટાળવાનો પ્રશ્ન નથી, થાય જ નહીં, એને કરી ન શકે, એ મુનિ કરી ન શકે એમ લેવું છે. એવી આત્માની શુદ્ધિની વિતરાગતાની દશાને નથી સમજી શકતા એ તર્ક કરે છે. આત્માને વસ્ત્ર શું નડે છે? દિશામાં વસ્ત્ર તો પરદ્રવ્ય છે, જળદ્રવ્ય છે, કઈ આત્માને ચૈતન્ય કઈ જળનું નડતર હોય, જળ પ્રત્યેના ભાવનું નડતર હોય છે. જળનું નડતર તો ઉપચારથી કહેવાય છે, જળ પ્રત્યેના પરિણામ છે એ પરિણામ ચૈતન્યને અનુકૂળ નથી, સીધી વાત છે. ચોથા ગુણ સ્થાને એને એકત્વ નથી, વસ્ત્ર હોય છે, પાંચમા ગુણ સ્થાને એકત્વ નથી અને વસ્ત્ર હોય છે. અહીંયા જે ચર્ચા છે એ મુનિ દશાની છે. એકત્વ બુદ્ધિ ન હોય તો પણ વસ્ત્ર હોઈ શકે છે અને વસ્ત્ર ન પણ હોય, એમ કે કોઈ ચતુર્થ ગુણ સ્થાને દીક્ષા લઈ લે છે, કોઈ પંચમ ગુણ સ્થાને દીક્ષા લઈ લે છે, છઠ્ઠા સાતમાં પુરુષાર્થ નથી ઉત્પન્ન થતો, એને તો એ દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગીના ત્રણ પ્રકાર લીધા છે, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, ચતુર્થ ગુણ સ્થાન ધારી દ્રવ્યલિંગી અને પંચમ ગુણ સ્થાન ભક્તિ દ્રવ્યલિંગી, આ ત્રણેય દ્રવ્યલિંગીમાં જાય. બાકી 28 મૂળ ગુણ ન પાડે જે અત્યારે ઉદ્દેશ્ય કારણ વગેરે, એ તો દ્રવ્યલિંગીમાં પણ નથી, મુનિની દશા ત્રણેય કાળે નગ્ન દિગંબર હોય, ત્રણેય કાળમાં કોઈ કાળે પણ એવું ન હોય કે આવો હિનો કાળ છે, ફલાણું છે, આમ છે, માટે અત્યારે આવા મુનિ હોય તો વાંધો ન લેવો એમ નથી. અત્યારે વર્તમાન 24ના ઇતિહાસમાં એક વિશિષ્ટ દ્રષ્ટાંત છે આ વિષયનું, કે ભગવાન ઋષભદેવ સ્વામી જેમણે મુનિ દશા અંગીકાર કરી ત્યારે મુનિરાજને આહાર કઈ વિધિએ દેવાય એ કોઈ જાણતું નહોતો અને ભગવાનને ખબર હતી, ઋષભદેવ ભગવાનને એ ખબર હતી કે અત્યારે આ ક્ષેત્રમાં જ્યાં મારો વિહાર થયો છે ત્યાં મુનિને આહાર કેમ દેવાય કોઈને ખબર નથી, તો અપવાદ ખાતર મારે એને શીખડાવી દેવું કે નહીં, કે જુઓ મુનિને આ આહાર દેવાય, હવે હું નીકળું ત્યારે તમે આવી રીતે મને આહાર દેજો. કોઈને ખબર નથી માટે કઈક એમાં ફેરફાર કરવો કે નહીં, બહાર ની વિધિમાં શીખડાવે એવું ઉદ્દેશ થયું. 6 મહિને વિકલ્પ ઉઠે અને આહાર લેવા માટે નગરમાં પધારે, કોઈ આહાર વિધિ જાણતું નહોતું એટલે કોઈ આહાર માટે એમણે વિનંતી કરે ને પાછા જંગલમાં ચાલ્યા, વળી જ્ઞાન ધ્યાનમાં મસ્ત થઈ જાય, વળી 6 મહિને વિકલ્પ ઉઠે એટલે વળી પાછા એક વિકલ્પની દવા કરવા માટે પધારે. ખબર છે કઈ કોઈ જાણતું નથી પણ કુદરત ઉપર છોડ્યું કે આ શરીરને આહારનો યોગ છે ત્યારે કુદરતી જે કાંઈ થોડું છે થશે. બાકી અત્યારે કોઈ આ કાળમાં જાણતું નથી માટે હું કંઈક ફેરફાર કરું માર્ગની અંદર, તો ઋષભદેવ ભગવાને પણ વિચાર્યું નથી. આ તો લોકો માનવું કાઢે છે ને કે આ કાળે આવા શ્રાવક નથી, પણ ઈ કાળે તો એવા શ્રાવક હતા પણ જાણતા નહોતા આહાર કેમ લેવાય. તો પણ એમણે ઉદ્દેશિત આહાર કરવું કરાવવું અનુમોદન, ઉદ્દેશનું અનુમોદન થઈ ગયું એને. ઉદ્દેશ કરાવ્યો એમણે, કરાવો બીજું પદ આવી ગયું કે જો આમ આહાર દેવાય. એટલે તો દશા જ ન રહે, બહુ મોટો દ્રષ્ટાંત છે. આ તો કોઈ કાળનું બાનું કાઢે છે ને એવો કાળ હતો, કોઈ જાણતું જ નહોતું. તો પણ એ વિશે કઈ પ્રયત્ન નથી કર્યો. અને મુનિ દશામાં એટલું દેહનું મહત્વ પણ હોતું નથી, દેહ આજ પડે કે દેહ કાલ પડે, પોતાને કઈ નિસ્બત નથી એની સાથે. મુનિરાજને દેહ ટકે ન ટકે એની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ પડી નથી કોઈ. એવી ત્રણેય કાળે મુનિદશા હોય છે. આ તો સહજ દશાની પરિસ્થિતિનું વર્ણન છે. કોઈ દિગંબર પક્ષ કે દિગંબર મત કે દિગંબર સંપ્રદાયને મજબૂત કરવા માટે આમ કથન કરવું પડે છે કે વાડ બાંધવી પડે છે એમ નથી, કે કોઈ સ્વતંબર ન થઈ જાય માટે આમ કહેવું પડે છે એમ નથી. આ કોઈ પક્ષ કે વાળો નથી, પક્ષના આગ્રહથી મતના આગ્રહથી આ કોઈ વાતનું પ્રતિપાદન નથી એમ કહે છે. પરિસ્થિતિ આ છે. ત્રણેય કાળે આ એક સહજ દશા છે મુનિ દશાની, અનાદિથી સત્ય વસ્તુ સ્થિતિ છે. કોઈ પક્ષવાળો નથી પણ અનાદિથી સત્ય વસ્તુ સ્થિતિ છે, અનાદિથી આ સ્થિતિ છે. કોઈ પણ ક્ષેત્રે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ આવી જ મુનિ દશા છે, ભરત ઐરાવતમાં પણ આવી જ મુનિ દશા હોય, બીજી પણ બીજા પ્રકારે મુનિ દશા હોય એવું કોઈ કાળે બની શકે. દશામાં વસ્ત્ર હોય તો વાંધો સો છે. મુનિ વસ્ત્ર પહેરે રાખે ઓઢે તો વાંધો સો છે. વસ્ત્ર તો પર વસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે? આ સિદ્ધાંત જ ઘણો ઊંધો સિદ્ધાંત છે. તો પછી આ સિદ્ધાંતને અનુસરીને ચાલતા તો પરદ્રવ્ય સંબંધીનો કોઈ નીતિ નિયમ રહેશે નહીં, કોઈ નીતિ નિયમ નહીં રહે. આ તો મુનિ દશાનો પ્રશ્ન છે, પણ નીચેની દશામાં શું પૂછે? કેમ કે પરદ્રવ્ય તો કોઈ વાંધો નહીં. તમે અભક્ષ ખાવ તો કે તો પણ પરદ્રવ્ય છે, પરદ્રવ્યનો શું વાંધો છે તમને? એવી રીતે વિચારી શકાય નહીં. જો નિશ્ચય એ ધર્મના પ્રકરણમાં પરમ વિવેક છે, તો એ પરમ વિવેકને અનુસરીને વ્યવહાર પ્રવૃત્તિમાં પણ વિવેક જે તે ગુણ સ્થાને જે તે સ્થિતિએ અવશ્ય હોય જ, ન હોય એમ બની શકે મોક્ષુને યોગ્ય વ્યવહાર હોવો ઘટે. ચતુર્થ ગુણ સ્થાન ધારીને એને યોગ્ય, પંચમ ગુણ સ્થાન ધારીને એને યોગ્ય, મુનિ દશા ધારીને એને યોગ્ય, ધર્મના ક્ષેત્રમાં ધર્મની દિશામાં વળેલા જીવને એને યોગ્ય જ વ્યવહાર હોય, બીજી રીતે એને વ્યવહાર સંભવતો નથી. એ પણ મર્યાદિત થયેલી નક્કી થયેલી ચીજ છે, એટલે એને જીનોક્ત માર્ગ કહેવામાં આવે છે. ભગવાન તીર્થંકર દેવ જે થયા તે જે માર્ગે ચાલ્યા અને જે તે મર્યાદા એમણે જ્ઞાનમાં નિશ્ચિત થઈ અનુભવી એ મર્યાદા એ કહેતા ગયા એટલે એને જિનાજ્ઞા કહેવામાં આવે છે. મુનિ દશામાં વસ્ત્ર હોય તો વાંધો શું છે? વસ્ત્ર તો પર વસ્તુ છે, તે આત્માને ક્યાં નડે છે? અષ્ટપાઉળમાં આ વિષયમાં કેટલીક ચર્ચા કરી છે. બીજા પણ ઉપદ્રવો સહન કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એમ કે જંગલમાં અમને રાજ રહે, વસ્તીમાં રહેવું એને અનુકૂળ નથી. લગ્ન દશામાં જંગલમાં રહે તો એને ડાંસ મચ્છર, ત્યાં તો વનસ્પતિ ઘણી ઉગેલી હોય છે એટલે વનસ્પતિને અંગે ઉત્પન્ન થતા જે નાના નાના જીવો છે એ પણ શરીર ઉપર વધારે ઉપદ્રવ કરે છે. મોટા મોટા મચ્છરો ડાંસ મચ્છર કરડે છે. વસ્ત્ર ધારીને એનું રક્ષણ થાય છે, નિર્વસ્ત્ર હોય તો એ રક્ષણ થતું નથી. પછી મલિનતા, વસ્ત્ર હોય તો રોકાય છે બહારની ધૂળ વગેરે, મલિનતા વધે છે શરીર ઉપર. દેહની સૂચિ ઉપર જે પ્રેમ છે એ દેહને લગતા અનેક અનેક જાતની દેહને લગતી જે પ્રયોજન છે એ બધા વિકલ્પો જે છે એ દિગંબર દશામાં એ વિકલ્પોનો અભાવ છે, ઉત્પન્ન થતા એમ કેવું છે. એટલી વિતરાગતા વધેલી છે એમ એવી વિતરાગી દશામાનને મુનિ ગણવા માત્ર વસ્ત્રનો સવાલ નથી પણ વિતરાગ દશાનો આમાં સવાલ છે એમ પાછે ખરેખર સમાધાન કરે છે કે વસ્ત્ર તો પર વસ્તુ છે અને તે આત્માને કઈ નડતા નથી એ વાત પણ ખરી છે. એટલે મુનિ દશામાં નિર્ગ્રંથ દિગંબર દશાની વાતને નિર્ણય કરતી વખતે એ સિદ્ધાંત અમે તોડવા માંગતા નથી કે પરદ્રવ આત્માને નડે છે. વાત ચોક્કસ છે કે મુનિ દશામાં વસ્ત્ર હોય નહીં, નિર્ગ્રંથ દશા જ હોય અને તેથી વસ્ત્રનો નિષેધ કરવામાં આવે. પણ તેથી કોઈ વસ્ત્ર આત્માને નડે છે એવા સિદ્ધાંતને સ્થાપવા પણ માગતા નથી, એ સિદ્ધાંત એમને રાખીને વાત છે. એટલે એ વાત ખરી છે એમ કહી જવાબમાં પહેલા એ વાત કરી, એ સિદ્ધાંત ઘટતો નથી, અમારે તોડવાનો પ્રશ્ન નથી. નિર્વસ્ત્ર દશાનો સત્ય આગ્રહ રાખવા છતાં પણ એ સિદ્ધાંત તોડવાની વાત નથી અમારે. શું વાત છે, ક્યાંય સિદ્ધાંત તૂટે એ રીતે વાત છે બધી. સિદ્ધાંત તૂટે તો વિપર્યાસ થઈ જાય અને જ્યાં જ્યાં વિપર્યાસ છે ત્યાં દર્શનની તીવ્રતા છે. વિપર્યાસ અને દર્શન મોહ બે અવિનાભાવી છે, અથવા દર્શન મોહને ઓળખવા માટે વિપર્યાસ એનું લક્ષણ છે. વસ્ત્ર તો પર વસ્તુ છે એ વાત પણ ખરી છે અને તે આત્માને કઈ નડતા નથી એ વાત પણ ખરી છે, એમાં અમારે કઈ કહેવું નથી. પરંતુ વાત તો સમજવા જેવી છે કે વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે વસ્ત્ર ગ્રહણ કરવાની જે જીવની વૃત્તિ છે તે રાગમય છે, એમાં રાગ જરૂર છે, એવી રાગમય બુદ્ધિ જ મુનિ દશાને રોકનાર છે. વસ્ત્ર રોકતો નથી મુનિ દશાને, પણ વસ્ત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ અને રાગ છે એ જરૂર મુનિ દશાને રોકે છે. બુદ્ધિ તો અભિપ્રાય થઈ ગયો, એ તો મિથ્યા અભિપ્રાય છે અથવા એ ગ્રહ ગ્રહિત મિથ્યા દર્શન વાળી વાત છે. મુનિ દશામાં પણ વસ્ત્ર ગ્રહણ કરવામાં વાંધો નહીં એવો જે અભિપ્રાય તે ગ્રહિત મિથ્યાત્મને ઉત્પન્ન કરે છે. દેવગુરુ શાસ્ત્રમાં એ સાચા ગુરુની ઓળખાણની બહાર જાય છે. એટલે વ્યવહાર શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ છે, એટલે એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. પણ બુદ્ધિ ન રાખે અને રાગ રાખે તો પણ એ મુનિ દશાને રોકનાર છે. અભિપ્રાય તો ગ્રહિત મિથ્યા દર્શનનો છે, પણ રાગ છે અમને. વસ્ત્રો અમારે કાંઈ મુનિ દશામાં રાખવા નથી, પણ હજી એટલો રાગ છે અને છતાં મુનિ દશા પાળવી છે. એ તો ખાલી રાગ છે, બુદ્ધિ નથી. વસ્ત્રનો એનો ત્યાગ કરવો એમાં વાંધો નથી કાંઈ. કોઈ એ રીતે વાત વધારે કે વસ્ત્ર રાખીએ છીએ પણ વસ્ત્રનો ત્યાગ કરવામાં અમને વાંધો નથી, કે રાખવાનો અમારે અભિપ્રાય નથી, રાખવાનો આગ્રહ નથી. જેટલો વધારે ત્યાગ થાય એટલો અમને ઈષ્ટ છે, પણ જે એટલો રાગ છે એટલો રાગને લઈને વસ્ત્ર અંગીકાર કરીએ છીએ. તો કહે છે કે એટલો રાગ પણ મુનિ દશાને રોકનાર છે. અભિપ્રાય તો સમ્યક્ત્વને રોકનાર છે, ગ્રહિત મિથ્યા દર્શનમાં જાય છે, પણ રાગ હોય તો પણ એ મુનિ દર્શનને રોકનાર છે. એટલે એમ કહેવું છે કે જે કોઈ જીવોને એવો અભિપ્રાય છે કે મુનિ દશામાં સવસ્ત્રપણું હોય એને ચોથો ગુણ સ્થાન ના આવે, શ્રદ્ધા હાજી ન થાય. પાંચમો છઠ્ઠો હાથમો તો વળી પછીની વાત થઈ ગઈ એમ છે. આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે સામે, કેમ કે પોતે શ્વેતાંબરના એક પેટા વિભાગમાં સ્થાનક વાસીના દેહનો જન્મ થયો એટલે એક કુળમાં આવ્યા, પછી ત્યાં સુધી આગળ વધી ગયા કે દીક્ષા અંગીકાર કરવી, ત્યાં સુધી એમને સત્ય હાથમાં ના આવે. જન્મ બુદ્ધિ હતી, કર્મ પ્રાપ્ત કરવાની બુદ્ધિ હતી, એટલે એ અભિપ્રાય છે. સામાન્ય રીતે દરેક જીવો જે તે સંપ્રદાયમાં જન્મે તે જ સંપ્રદાયને અનુકૂળ વર્તે અને તે જ સંપ્રદાયમાં જે ધર્મ જે રીતે પળાતો હોય તે રીતે ધર્મ પાળે કે ધર્મ કરે. આ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે. કોઈ વિચારવાન જીવો, વિશેષ વિચારવાન જીવો એવું વિચારતા થાય છે કે સત્ય શું છે, મારા કુળ સંપ્રદાયમાં છે માટે સાચું એમ નહીં, ખરેખર સત્ય શું છે એ પરીક્ષા કરીને વિચાર કરીને હું નક્કી કરું અને સત્ય હોય તે જ હું ગ્રહણ કરું. સત્ય તે મારું, મારું તે સત્ય એમ નહીં, પણ સત્ય તે મારું એમ મારે ગણવું છે, એમ રાખવું છે. એવા વિશાળ અભિપ્રાય અને વિશાળ બુદ્ધિથી વર્તતા જીવો સત્યને શોધવા નીકળે ત્યારે એને ઘણો પરિશ્રમ કરવો પડે છે. કેમ કે બધા ધર્મમાં તો એમ કહે છે કે અમારું સત્ય છે, અમારી પાસે સત્ય છે. બધા ધર્મમતોનો અભ્યાસ કરવા માટે જો સમયનો વિચાર કરવામાં આવે તો આયુષ્ય થોડું પડે છે. એટલે કેટલીક વાતો ઉપરથી ઝડપી નિર્ણય લઈ શકે અને એમ લાગે કે આમાં આ બરાબર નથી એટલે એ વાત મૂકી દો, એ વાત મૂકી દો, એ વાત કોણ આગળ આગળ ને સાચી વાત કરે છે એની તપાસ કરતા જાય, એમ કરીને એને નિર્ણય ઉપર આવવું પડે છે. જેને પરિપૂર્ણ નિર્દોષતા એ જ માત્ર ધ્યેય છે એને નિર્ણય કરવો એટલો અઘરો નથી. થોડા સમયમાં પણ એ નિર્ણય ઉપર એને આવતા વાર લાગતી નથી, કેમ કે નિર્દોષતા અને સદોષતા અછાને રહેવી નથી. જ્યાં જ્યાં માર્ગમાં દોષને ગ્રહણ કરવાનો વિષય આવ્યો કે છોડો એને, આ વાત ન ચાલે, આ વાત ન ચાલે, આ વાત ન ચાલે. પરમ નિર્દોષ માર્ગનું પ્રતિપાદન કરનાર કોણ છે એ વાત કઈ અછાને. એટલે એમ કહે છે કે વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય છે અને તે મુનિ દશાને રોકે છે. મુનિઓને અંતરને રમણતા કરતા કરતા એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઉઠતો નથી. વિકલ્પ ઉઠે છે ને દબાવે છે એમ નથી, વૃત્તિ ઉત્પન્ન થાય છે ને એનું દમન કરે છે એમ નથી. દમન કરવો એ માર્ગ નથી, વૃત્તિનું દમન કરવું એ કોઈ માર્ગ નથી, વૃત્તિનું ઉપશમન કરવું એ માર્ગ છે. નહીતર વળી પાછા બીજે રસ્તે કોઈ ચડી જાય છે કે વૃત્તિનું દમન ન કરવું, મોટો મૂકો વૃત્તિના ભાડાને છૂટો, એ પણ માર્ગ નથી. એને વૃત્તિ સમ્યક પ્રકારે ઉપશમન કરી શકાય છે એ માર્ગ છે, એ અજાણ છે. એવા જીવો કેટલાક વૃત્તિને દમન કરે છે તો કેટલાક વૃત્તિને છૂટી મૂકી દે છે. છૂટી મૂકવાથી એ વૃત્તિ જેમ અગ્નિમાં ઘી હોમતા અગ્નિ વધે છે એમ એ વૃત્તિ વધારે તીવ્ર થઈ આવે છે. અને દમન કરે તો દબાયા પછી થોડોક કાળ ટેમ્પરરી દબાઈને પાછળથી ઉછાળવા મારે છે. કોઈ માર્ગ નથી, બંનેમાંથી એક પણ માર્ગ નથી. સમ્યક પ્રકારે નિર્દોષ પરમાત્મ સ્વભાવની સન્મુખ થઈને અભિમુખ થઈને એવી વિતરાગી દશા પ્રાપ્ત કરી શકાય છે અને મૂળમાંથી દોષિત વૃત્તિનો ક્ષય કરી શકાય છે, રાગાદિનો ક્ષય કરી શકાય છે સમ્યક પ્રકારે, એવો એ પણ એક માર્ગ છે. અને એ માર્ગની વિધિ, એ માર્ગનું વિજ્ઞાન એ બરાબર સમજીને જીવ અંગીકાર કરે તો જરૂર સંસાર તરી જાય, કોઈ શંકાને સ્થાન રહેતું નથી. અહીંયા તો મુનિ દશાની ચર્ચા છે એટલે એમ કહે છે કે મુનિઓને પરમાત્મ સ્વરૂપમાં નિજ સ્વરૂપમાં એટલી રમણતા હોય છે, નિજ પરમેશ્વર પદમાં એટલી રમણતા હોય છે, એટલે લીનતા હોય છે, એકાગ્રતા હોય છે, જંગલમાં બેઠા બેઠા પોતાના સિદ્ધપદ સાથે વાતો કરે છે એમ છે ખરેખર. અને એ રમણતા એમને હાલતા ચાલતા પણ છૂટતી નથી. એટલે તો ગુરુદેવ એમ કહેતા કે મુનિ દશા એટલે જો હાલતા ચાલતા જાણે કે સિદ્ધ, હાલતા ચાલતા સિદ્ધ ભગવાન સ્થિર હોય છે, સિદ્ધાલયમાં સાદી અનંત કાળ સ્થિર રહે છે. એમની જે ક્રિયાવતી શક્તિ છે એનું સ્થિરતા રૂપ શુદ્ધ સ્વાભાવિક પરિણામ હોય છે, પછી અશુદ્ધ પરિણામ થતું નથી. એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે ગતિ થવી, ક્ષેત્રાંતર થવું એ ક્રિયાવતી શક્તિનું અશુદ્ધ પરિણામ છે. જીવમાં જે અનંત શક્તિ છે જ્ઞાન દર્શન આદિ, ઉદગળમાં સ્પર્શ રસગંધ આદિ, એવી અનંત શક્તિઓમાં ક્રિયાવતી નામની શક્તિ છ દ્રવ્યમાં બે દ્રવ્યને છે, એક જીવને અને એક ઉદગળને. એ બંને પદાર્થો એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગતિમાન થાય છે. એવું ગતિમાન પણ એનો વિભાવ પર્યાય છે અને સિદ્ધ દશામાં એનો સ્વભાવ પર્યાય છે, ત્યાં સ્થિર જ રહે એ પણ ક્રિયાવતી શક્તિનું પરિણામ છે. એટલે સિદ્ધ ભગવાન ચાલતા નથી, પણ ચાલતા સિદ્ધ જોવા હોય તો મુનિ દશાને જોવી એમ કે છે. મુનિરાજના દર્શન કરવા એ ચાલતા સિદ્ધ છે, સિદ્ધ દશાનો અણસાર છે એની અંદર. સિદ્ધ પદ કેવું હોય સમજી શકાય છે મુનિરાજના દર્શન કરતા. એવી અંતરની રમણતા કરતા કરતા એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ છે કે તેમને કોઈ પ્રવૃત્તિ પોસાતી નથી. જ્ઞાન ધ્યાન સિવાય કોઈ પ્રવૃત્તિ એમને પોસાતી નથી. કેમ કે જંગલમાં રહેવું, આહાર અને વસ્ત્રની વ્યવસ્થા કરવી કેમ થાય? આહાર વસ્ત્ર નિવાસ સંસારી જીવને જે જીવન જરૂરિયાતની વસ્તુ ગણવામાં આવે છે, કે રોટી કપડા અને મકાન શું કહે છે? આહાર રોટી એટલે આહાર કપડા રહેવાનું નિવાસ આશ્રય, આ તો જીવનની ઓછામાં ઓછી જરૂરિયાત ગણવામાં આવે છે. કહે છે કે મુનિરાજને એ ત્રણ માંથી કાંઈ કરવું કરાવવું અનુમોદવું, એ ત્રણ માંથી એક કહે પોસાય. એમના માટે ઉતરવા ઉતારવાનું જે મકાન હોય એમાં એ ઉતરે નહીં. આપણે જે ઉપાશ્રી કહે છે આશ્રયની પણ ઉપાશ્રી મને આવે તો અહીંયા ઉતાર સાચા મને ના ઉતરે એવું દેશિત થઈ. કોઈ વ્યવસ્થા રોટલાની કપડાની કે મકાનની કોઈ વ્યવસ્થા કરવી કરાવે કે અનુમોદવી અસ્વીકાર સ્વીકાર નહીં થવો એ તેમની બાહ્ય વ્યવહારની દશા છે. એટલી ઉદાસીનતા છે, એટલું વૈરાગ્ય છે, જેને થઈ ગયું હોય છે એને વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ ઉઠતો નથી. વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ એ ઉપલબ્ધ દ્રષ્ટિએ નાનો વિકલ્પ દેખાય છે, પણ એની પાછળ કેટલી લાંબી વણઝાર છે એ વસ્ત્ર રાખનારને સમજાવવું પડે એવું હોય છે કે રાખવું તો કેવું રાખવું, કેટલું લાંબુ પડું રાખવું, સુતરાવ રાખવું કે ગરમ રાખવું, ખાલી પહેરવા ઉડવા રાખવું કે પાથરવાનું પણ રાખવું. પછી તો જયારે ઉપયોગ શરૂ કર્યો તો કેટલી મર્યાદામાં શરૂ થયું, આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. અને કેટલા પ્રમાણમાં રાખવું એની મર્યાદા કેટલી, એક બે ચાર કેટલી જોડ, એક જોડ બે જોડ પાંચ જોડ જયારે રાખવું એમ નક્કી થયું ત્યારે પછી ઘણી વાતો ઊભી થાય છે. કેટલી મંડા વળી એ વસ્ત્રોને સાફસૂફ કરવા માટે ધોવા ધોવા તો ધોવા માટેના સાધનો જોઈએ, પાણી જોઈએ, સાબુ જોઈએ, થોડા અત્યારે તો કેટલા નીકળ્યા છે ક્લિન્સિંગ એજન્ટ સાફ કરવાના પદાર્થો, તેનો પગ ધ્યાનમાં લીધે એને તો ભણઝાર એટલી બધી ચાલશે. પછી ગ્રહસ્થ અને મુનિરાજમાં કોઈ લાંબી અંતર રહેશે નહીં, તો એક બીજી પ્રોજનમાં આવી છે. એટલે માત્ર વસ્ત્ર ગ્રહણનો વિકલ્પ એટલી વાત નથી, એની પાછળ વિકલ્પની બહુ મોટી વણઝાર છે, વ્યવસ્થાની બહુ મોટી વિચારણા કરવી પડે છે. પછી એ હોય ત્યારે એને રાખવા માટેના સાધનો જોઈએ, ક્યાં રાખવા, રાખવા પછી એક જગ્યાએ છે બીજે જવું તો એના માટે ફેરવાની વ્યવસ્થા છે, કેટલી એમાંથી તો કેટલા પ્રશ્નો ઊભા થાય છે. મુનિ દશામાં આટલી લાંબી પડો જણ કેવળ જ્ઞાન લેવા નીકળેલા જીવને પોસાતી નથી. મુનિરાજ એટલે આખો સંસાર છોડીને કેવળ જ્ઞાન લેવા નીકળેલો જીવ છે. શું કરવા નીકળ્યા છે? કેવળ જ્ઞાન લેવા માટે નીકળ્યા છે. એને બીજી સંસારની પ્રક્રિયાની કોઈ પળોજણ એ સહન કરી શકે નહીં. એના માથે લાદવામાં આવે તો સહન ન કરી શકે, એ ભાર ન ઉપાડી શકે. વિકલ્પનો બોજો, રાગનો બોજો, ઉપાધિનો બોજો, આટલી લાંબી ઉપાધિનો બોજો, એમની જ્ઞાતા દ્રષ્ટાની જે પરિણતિ છે, શુદ્ધ પરિણતિ છે, પવિત્ર પરિણતિ છે, એ સહન ન કરી શકે. એવી દશા જેને સમજાય, સમજીને જેને માન્ય થાય, એને મુનિ દશાને મુનિને સાચા મુનિને વ્યવહારે માયના, હજી તો વ્યવહારે માયના, એમાં બાંધ છોડ રાખે, કોઈ અપેક્ષા ઊભી કરીને પણ બાંધ છોડ રાખે, એ વ્યવહારે નિર્ગ્રંથ ગુરુના વિરોધમાં ઉભા છે, વ્યવહારે નિર્ગ્રંથ માર્ગના વિરોધમાં ઉભા છે. આનો આદર એટલાનો વિરોધ થઈ ગયો, સીધી વાત છે. અનંતા જે નિર્દોષ નિર્ગ્રંથ મુનિરાજ છે એની વિરાજના છે એની અંદર, એવો પ્રકાર ઉભો થાય છે. એટલે ઉપર દ્રષ્ટિ ઉપલક દ્રષ્ટિએ પ્રશ્ન સામાન્ય દેખાતો હોય તો એટલો સામાન્ય પ્રશ્ન નથી. આખા વિતરાગ માર્ગનો એમાં વિરોધ છે અને ત્રણેય કાળના આચાર્ય ઉપાધ્યાય અને મુનિરાજનો એની અંદર વિરોધ છે. બીજી રીતે સ્વીકારવું, બીજી રીતે માનવું બહુ મોટો અપરાધ છે. એકના અપરાધમાં તથા અપરાધ ઉભા થાય છે, કેમ કે એ સર્વજ્ઞનું સાધન છે. સર્વજ્ઞ થવાનું સાધન શું કે મુનિ દશા, તો દેવતત્વની વિરાજના છે. એમના વચનો તે શાસ્ત્રો છે, એમની વિરાજનામાં એના શાસ્ત્રોની વિરાજના છે. સિદ્ધાંત પપ સિદ્ધાંતનું ગ્રહણ થયું, એમ બહુ મોટી વાત ઊભી થાય છે. એટલે બહુ હળવું કોઈ લઈ લે કે મુનિ દશામાં વસ્ત્ર હોય તો શું, ન હોય તો શું, હવે ક્યાં આત્માને નડે છે તો પરદ્રવ્ય છે, અથવા એવા આપણે શ્વેતાંબર દિગંબરના મંડન ખંડનમાં પડવું શું કરવા, આપણે આત્માનું કરો ને, એવું વિચારવા જેવું નથી. જેને પરિપૂર્ણ શુદ્ધિ પહેલેથી જ નિશ્ચય કર્યો છે કે મારે પ્રાપ્ત હોવી જોઈએ, થવી જોઈએ, એને આ બધી વાત વચ્ચે સામે વિચારમાં નિશ્ચય કરવામાં આવેલા હશે, એનો નિર્ણય કરવા સામે આવશે આ બધા મુદ્દાઓ, તો એને નિષ્પક્ષ થઈને અથવા એકમાત્ર પોતાના હિતનો પક્ષ અને લક્ષ્ય ગ્રહણ કરીને એ બધાનો નિર્ણય પોતે કરવો પડશે. કોઈ કહે છે માટે માનવું, ફલાણા કે છે માટે માનવું, ગુરુદેવ કે છે માટે માનવું, ફલાણા કે છે માટે માનવું, એવું પ્રશ્ન નથી. તને શું લાગે છે, ન્યાય તોડતા જો તને ન આવડે તો હિત હિતના વિષયમાં તો નુકસાન કરી બેસીશ, બીજું કાંઈ નહીં થાય, તમે પોતાને પોતાને જ નુકસાન કરીશ, બીજું કાંઈ એમાં એનું પરિણામ નહીં આવે. એટલે માત્ર એ સંપ્રદાયને અનુસરીને પ્રશ્ન નથી, પણ આ આત્માએ નિર્દોષતા પ્રાપ્ત કરવા માટે સત્ય શું છે એ નિર્ણય કરવાનો તબક્કો છે. સત્ય શું છે એ નિર્ણય કરવાનો તબક્કો છે. આમ તો સામાન્ય બુદ્ધિ એ સૌ સમજે ભાઈ, જેટલો ત્યાગ વધારે એટલું સારું, એમ ત્યાગની પ્રધાનતા મુનિ દશામાં હોવાથી સંપ્રદાયના ત્યાગીઓને ઉચ્ચ સ્થાન આપે, પણ સંપ્રદાય વશ વધારે ત્યાગીને ઉચ્ચ સ્થાન આપે છે એમ સંપ્રદાય બુદ્ધિમાં નથી રહેતું. ત્યાં તો કઈ અમારા ઉંમર છે એ બરાબર છે, એથી આગળ ન જવાય પછી ભાગીદાર હતા, ચર્ચા ચાલતી તો તમારી સોળે સોળ આના ન્યાયની છે. આપણે ત્યાગને મહત્વ આપીએ છીએ અને મહારાજને સ્વીકારીએ છીએ, કેમ કે એ ત્યાગી છે અને આપણે ત્યાગી નથી, તો વધારે ત્યાગવાળાને વધારે બહુમાન દેવું જોઈએ. એના બદલે મારી સંપ્રદાય બુદ્ધિ હું કદાગ્રહી છું, એમ કે હું કદાગ્રહી છું, મારી બુદ્ધિ હજી આ વાત તોડી શકતી નથી કે નહીં આમ હોવું જોઈએ, સંપ્રદાય છૂટતો નથી. મારામાં મતાગ્રહ છે અને મારામાં કદાગ્રહ છે, વાત તમારે સોળા છે એમ કે હળવા. પણ અહીંયા તો એવું છે કે સંપ્રદાય બુદ્ધિ રાખ્યાથી સંપ્રદાય વાળાઓ કઈ કુગતિમાંથી છોડાવી શકશે નહીં. જીવ એકલો જન્મે છે ને એકલો પોતાના પરિણામ અનુસાર ના ફળને એટલો જ ભોગવે છે, એમાં કોઈ બીજા ભાગ પડાવ આવી શકતા નથી. માટે જે સત્ય હોય એને હિતરૂપ હોય એટલું સ્વીકારવું કોઈની પણ શરમ છે રાખા. પોતાના સુખ માટે કરવું છે, પોતાના હિત માટે કરવું છે, કોઈના માટે કરવું છે એમ વાત નથી. સાધક દશામાં રાગ રહ્યો છે અને મનુષ્ય શરીરની જે પરિસ્થિતિ છે એને લઈને જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે અને જ્યારે મુનિરાજને એમ લાગે છે કે આ જે સુધા વેદના છે એ હવે મારા જ્ઞાન ધ્યાનની અંદર વિક્ષેપનું કારણ થાય છે, ત્યારે પણ 46 દોષ રહિત નિર્દોષ આહાર મળે તો આહાર ગ્રહણ કરવો, એટલે મર્યાદા રાખીને આહાર માટે એ નગરમાં પ્રવેશ કરે છે. એ પણ એને નવદા ભક્તિથી વિધિપૂર્વક આહાર દેનાર મળે તો, નહીં કર આહાર લે નહીં. એ નવદા ભક્તિ એ 46 દોષ રહિતમાં એનો એક પ્રકાર છે, એમાં એક નવદા ભક્તિનો પ્રકાર આવે છે. તો મને રાજા આહાર ગ્રહણ કરે, નહીં તો દેહ પડી જાય તો આહાર ગ્રહણ ન કરે. એટલી એની મક્કમતા હોય છે, એટલી એની આરાધના હોય છે. ગમે ત્યાં ગમે તે જઈને ઉભા રહીએ, ઘણી વાર એવું હોય કે સામા માણસના પરિણામ બગડે એવી પરિસ્થિતિ ઊભી થાય. માંડી પોતાના પેટનું કરતો હોય એમાં મુનિરાજા મેનું ભરે શું થાય, એના પરિણામ ન બગડે તો શું થાય. આવનારને તો ખબર નથી કે આની યોગ્યતા કેવી છે. તો જે નવધા ભક્તિપૂર્વક આહાર દે છે એને તો ઘણે જ આહાર દેવાની ભક્તિ થઈ છે ને આહાર દે છે, એમાં એના પરિણામ નહીં બગડે, એના પરિણામ સુધરશે. વિતરાગતાને અનુમોદન, બેમાં બહુ મોટો ફરક છે. એ રીતે મુનિ દશાના વિષયમાં શંકા રહે, બીજા ઘણા પ્રશ્નો અનેક પ્રશ્નો છે, બધા વિચારવા જેવા છે. સાંગોપાંગ છંછેડીને વિચાર કરવા, વિચારીને વિકાર કરવા, એવો વિષય છે.